नमोस्तु नमोस्तु नमो अहंदानं नमो सिद्धानं नमो वैरियानं नमो वज्रायानं नमो लोये सुभस्तावरं ओंकार बिंद संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैनदारमोस्तु मंगलं सर्वमंगलमंगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणं जयनं जयतु शासनं। नमः समयचाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरे। આ એક સમયસારજી નામનું શાસ્ત્ર છે, પરમાગમ શાસ્ત્ર છે, જે ભગવાન મહાવીરે ઉપદેશેલું અને ગૌતમ ગણગરે જીલેલું અને એ આચાર્યની પરંપરામાં આજથી 2000 વર્ષ પહેલા એક સમર્થ આચાર્ય ભારતમાં થયા, જે જમીનથી 400 ઉપર ચાલતા હતા એવી એઓ શ્રીને રુધિર પ્રગટ થઈ હતી, તેઓ શ્રીએ શાસ્ત્રની રચના કરતા એક સમયસાર નામનું પરમાગમ શાસ્ત્ર રચ્યું છે, જેમાં શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ મુખ્યપણે જેમાં વર્ણન છે। 9 તત્વોનું વર્ણન કરતા કરતા આચાર્ય ભગવાન ફરમાવે છે, 9 તત્વના નામ છે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધને મોક્ષ, એ આત્માના પરિણામના બધા નામો છે। આત્મા છે તે અનાદિ અનંત છે, કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થતી નથી અને કોઈ સંયોગનો વિયોગ થાય તો આત્માનો નાશ થતો નથી, એવો અનાદિ અનંત જ્ઞાન ને આનંદમય આત્મા દેહ દેવળમાં દેહથી ભિન્ન જ્ઞાનાવરણ આદિ 8 પ્રકારના કર્મ એનાથી પણ અંતર ભિન્ન અને વર્તમાન પુણ્ય પાપની જે વૃત્તિ ઉત્થાન થાય છે લાગણી, ક્ષણમાં પાપના પરિણામ ક્ષણમાં પુણ્યના પરિણામ, એનાથી પણ આત્મા અંતરમાં એક ચૈતન્ય મૂર્તિ આત્મા જુદો બિરાજમાન છે, શુદ્ધ અવિનાશી શાશ્વત એવા શુદ્ધાત્માને જાણ્યા વિના એને શ્રદ્ધામાં લીધા વિના એનો અનુભવ કર્યા વિના જગતના પ્રાણીઓ 4 ગતિમાં એકાંત દુઃખને ભોગવે છે, 4 ગતિ દુઃખરૂપ છે, કોઈ ગતિમાં સુખ નથી। ગતિ એટલે પરિણતિ, પરિણતિ એટલે શુભ અને અશુભ ભાવની જે પરિણતિ એને ગતિ કહેવામાં આવે છે, એ ગતિ દુઃખરૂપ છે અને પંચમ ગતિ સિદ્ધ ગતિ એ સુખરૂપ છે। એવી પૂર્ણ આનંદની પ્રાપ્તિ એવા મોક્ષની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય એનું આમાં વર્ણન છે। એક સમય માત્ર પણ પોતાના શુદ્ધાત્મા એનું સ્વરૂપ અંતરમાં શું છે એનો એણે અનુભવ કર્યો નથી અને એને સમજવાની દરકાર પણ ખરેખર કરી નથી। બધું બહારના પદાર્થો સમજવામાં રોકાણો, પણ એ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા રાખું કે એ પરિહરું, એવા નિજ શુદ્ધાત્માના ભાનના આત્મા અનાદિકાળથી અજ્ઞાન ભાવથી દુઃખી થઈ રહ્યો છે। એ દુઃખના નાશનો ઉપાય જ્યારે આત્મા આત્માથી આત્માને જાણે અનુભવે, આત્માને આત્માથી જાણે અનુભવે, ત્યારે તેને આત્મદર્શન સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. પુણ્ય પાપના પરિણામ બંધનો માર્ગ છે અને સમ્યક દર્શન આદિ આત્માશ્રિત શુદ્ધ વિતરાગી પરિણામ જે પ્રગટ થાય તે મોક્ષનો માર્ગ છે. મોક્ષનો માર્ગ કહો કે આત્મિક સુખનો માર્ગ કહો, એ એકાર્થવાચક શબ્દો છે, એક જ જેનો અર્થ છે. મોક્ષ માર્ગ કહો કે સુખનો માર્ગ કહો, આવું આત્મિક સુખ અનાદિકાળથી આજ સુધી અજ્ઞાની પ્રાણીએ એ સુખનો સ્વાદ લીધો નથી. જોઈએ છે સુખ, સર્વ પ્રાણી સુખને ઈચ્છે છે, કોઈ પણ પ્રાણી દુઃખને ઈચ્છતું નથી. પછી એકેન્દ્રિયજી હોય, બે ઇન્દ્રિયનો જીવ હોય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિય, સંગની અસંગની, એવા જે જીવો છે, જે જીવત્વ શક્તિથી જીવી રહ્યા છે અને વ્યવહારે દસ પ્રકારના પ્રાણથી જે જીવે છે, એવા આત્માઓ અનંત છે. સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્ય કહ્યા છે. જીવો અનંત છે, પુદ્ગલ પરમાણુ અનંતાનંત છે, એક ધર્માસ્તી કાય નામનો દ્રવ્ય પદાર્થ છે, એક અધર્માસ્તી કાય છે, એક આકાશ દ્રવ્ય છે, અસંખ્યાત કાળાનું છે. એવા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ છ દ્રવ્ય કયા છે. દ્રવ્ય એને કહીએ કે જેમાં એ દ્રવ્યમાં અનંત ગુણો હોય, એક એક દ્રવ્યમાં અનંત ગુણો છે અને એ ગુણોના પરિણામ પ્રગટ થાય તેને પર્યાય કહેવામાં આવે છે. એમ ગુણ અને પર્યાયના સમુદાયને ભગવાન વિતરાગ દેવાદિદેવ સર્વજ્ઞ પરમાત્મા એને દ્રવ્ય કહે છે. એવા જાતિ અપેક્ષાએ છ દ્રવ્યો છે. જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ અનંત પદાર્થો દ્રવ્યો છે. સર્વજ્ઞ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થાય જ્યારે છે ત્યારે એક સમયમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ લોક, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક, એક સમય માત્રમાં તેઓ શ્રીને જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાનમાં જે પ્રત્યક્ષ પદાર્થોના સ્વરૂપને જાણ્યું જોયું, એ વાણી છૂટે છે દિવ્ય ધ્વનિ, ત્યારે એ વાણીમાં છ દ્રવ્યો જોયા, એ વાણીમાં આવ્યા અને એ જીવના નવ પ્રકારના ક્રમે પરિણામ થાય છે. એને ભગવાન નવ તત્વ કહે છે. એ પર્યાય છે અને એ પરિણામ છે, દશા છે, હાલત છે. અને એની પાછળ, એની સાથે સાથે રહેતો એક ધ્રુવ તત્વ, પરમાત્મ તત્વ, જીવ તત્વ, સામાન્ય તત્વ, જે જીવમાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ એવી એવી અનંત શક્તિનો પુંજ અંદરમાં આત્મા બિરાજમાન છે. પણ દેહ દ્રષ્ટિવાળાને, દેહના પ્રેમવાળાને, સંયોગના પ્રેમવાળાને, પુંજને પુંજના ફળની રૂચિવાળાને આ અંતર આત્મા ભગવાન બિરાજમાન છે કે જે ભગવાનના દર્શન કરતા ધર્મ થાય. પ્રતિમા એ ભગવાન છે, એના દર્શન કરતા શુભભાવ થાય, પુણ્યબંધાય. અને અંતરમાં ભગવાન આત્મા બિરાજમાન છે શક્તિ રૂપે, એના દર્શન કરતા એને ભવનો અંત થાય અને આત્મિક સુખ એ જ વખતે એને પ્રગટ થાય. એવા એક શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ જગતના જીવો જાણતા નથી. એ જગતના જીવો શુદ્ધાત્માના સ્વરૂપને જાણે, અનુભવે અને સુખની પ્રાપ્તિ કરે, એ હેતુએ આ શાસ્ત્રની રચના થઈ છે. આખા જગતના પ્રાણીઓ સવારથી સાંજ સુધી જે કંઈ પ્રયત્ન કરે છે તે કેવળ સુખને અર્થે કરે છે. કોઈ પણ પ્રયત્ન જીવ કરે એક ઇન્દ્રિય થી માંડીને સંગની પચિન્દ્રી એ કોઈ દુઃખની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતું નથી. બધા જગતના બધા જીવો પ્રયત્ન તો કરે છે, પણ શેના માટે કરે છે? પુરુષાર્થ શેના માટે કરે છે? કેવળ સુખને માટે પ્રયત્ન પુરુષાર્થ કરે છે. પણ જગતના જીવોને જ્ઞાન નથી કે સુખ ક્યાં છે અને એ સુખની પ્રાપ્તિ કેમ મને થાય એનો ઉપાય જાણતા નથી. સુખ આત્મામાં છે અને એ સુખની પ્રાપ્તિ આત્માનું અંતર ધ્યાન કરતા, આત્મામાં એકાગ્ર થતા આત્માને સુખનો સ્વાદ આવે છે. સુખ આત્મામાં છે, સુખ સંયોગમાં નથી. સુખ મોટર બંગલા ધન ધાન્ય પરિવાર કુટુંબ એમાં સુખ નથી. એ તો દૂર રહો. હવે એના કરતા એક અહીંયા વધારે સૂક્ષ્મ વાત આચાર્ય ભગવાન સમજાવે છે કે તમે ભવ્ય આત્માઓ, તમે અમારી નાતને જાતના છો, પણ તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો. તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી, પીછાનતા નથી. શું તમારું સ્વરૂપ છે? તમે દેહને આત્મા માની બેઠા છો. દેહ આત્મતત્વ નથી. દેહ છે એ પુદ્ગલની એક રચના છે. અનંત પરમાણુઓનો પિંડ છે આ. આજે દેખાય છે ઇન્દ્રિય જ્ઞાન વડે, ઇન્દ્રિય જ્ઞાન વડે રૂપી પદાર્થ દેખાય છે. અરૂપી આત્મા અંતરમાં છે, એ ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતો નથી. એને જાણવો હોય તો એક અતિન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાય છે. વર્તમાન કાળમાં, પંચમ કાળમાં નાના મોટા ભાઈઓ બહેનો માતા એ આત્મદર્શન કરી શકે છે. એવા આત્માના દર્શનથી એને સુખની પ્રાપ્તિ થાય છે. માટે જેમ મૃગજળ પાણીની તૃષા લાગે છે અને તૃષાતુર થયેલો મૃગલો ઝાંઝવાના જળ જોઈને એની પાછળ દોડે છે, પણ એક પાણીનું બિંદુ પણ મળતું નથી. પાણીનું બિંદુ તો મળતું નથી, પણ ઠંડી હવા પણ આવતી નથી. અને એમ ને એમ એ મૃગજળની પાછળ, ઝાંઝવાના જળની પાછળ એ મરી જાય છે, મૃત્યુને શરણ થાય છે. એમ અજ્ઞાની પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયના વિષય, એ પાંચ ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકી રહ્યા છે, ઢળી રહ્યા છે. પાંચ ઇન્દ્રિયના જે પાંચ વિષયો છે, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, એ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો ભગવાન પરમાત્માએ ફરમાવ્યા છે, એના તરફી ઝૂકે છે. નિરંતર એના તરફ લળી રહ્યા છે, જળી રહ્યા છે. એમાંથી કંઈક સુખ મળશે, આમાંથી મળશે, આમાંથી મળશે, આમાંથી મળશે. એમ સુખને માટે સુખ છે અંદરમાં. અંદરમાં શોધતો નથી, વિશ્વાસ નથી આવતો કે અંતર આત્મામાં સુખ ભર્યું છે. વિશ્વાસ નથી આવતો કેમ કે એને અનુભવ નથી. અને બીજું, અનુભવી પુરુષનો યોગ પણ પંચમ કાળમાં બહુ વિરળ હોય છે. એ અનુભવી પુરુષના યોગ વિના આ અંતર અનુભવની વાત કોઈ બતાવી શકતું નથી. એનો પણ વિરલ છે યોગ. એ પ્રકારના પુણ્ય જીવના પરવારી ગયા ચતુર્થ કાળમાં તો જ્ઞાનીનો યોગ પણ હોય અને તીર્થંકરનો યોગ પણ થાય. વર્તમાન કાળમાં જ્ઞાનીનો યોગ થવો બહુ દુર્લભ છે. કદાચિત જ્ઞાનીનો યોગ થાય તો એની ઓળખાણ થવી દુર્લભ છે, અને કદાચિત ઓળખાણ થાય તો એની દેશના લબ્ધિ સાંભળવાનો ભાવ આવે એ પણ દુર્લભ છે. કદાચ દેશના લબ્ધિ સાંભળવાનો ભાવ આવે તો એને કહેલી વાત સમજવા જેવી છે એવી રૂચિપૂર્વક તેનું એ વલણ તેના તરફ જતું નથી. એટલે એને શુદ્ધાત્માના સ્વભાવની વાત, વિભાવની વાત બધા કરે છે. સ્વભાવની વાત કરનારા તો કોઈ વિરલા જ્ઞાની ધર્માત્મા હોય છે. વિભાવની વાત બધા કરે છે કે પાપથી દુઃખ થાય ને પુણ્યથી સુખ થાય. 100% જૂઠી વાત છે. જેમ પાપના પરિણામ દુઃખરૂપ છે, એમ પુણ્યના પરિણામ પણ કશાયની મંદતા કશાયની જાત હોવાથી એનું ફળ દુઃખ છે. રમણીકભાઈ, જરાક વાત સમજવા જેવી છે. આગળ બેઠા છે રમણીકભાઈ ને. રમણીકભાઈ, હા કરો જરૂર, અને પછી પ્રશ્ન કરજો ખુશીથી. વિચાર કરી અને પ્રશ્ન જરૂર કરવા જેવો છે. આ તો એક અપૂરો વાત છે, જે અપૂરો વાત મને પણ મળી નહોતી જન્મથી. એ કોઈ મારા ભાગ યોગે મને આ એક મહાપુરુષનો યોગ થયો, સોનગઢના સંતનો અને એમના પરિચયથી. આ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે અને એનો અંતર અનુભવ કેમ થાય અને અનુભવ કરતા સંસારનો અંત કેમ આવે, એ વાત મેં તેઓ શ્રી પાસેથી સાંભળી છે. મારા ઉપર કરુણા કરીને તેઓ શ્રીએ મને કહી છે. મને એટલે વ્યક્તિગત તો નહોતા કહેતા, પણ બધાને પ્રવચનમાં કહેતા હતા. એવા આત્માની વાત સાંભળવી પણ દુર્લભ, અને સાંભળે તો એના ઉપર વિચાર કરવાનો ટાઈમ પણ નહીં જીવને. 24 કલાક સંકલ્પ ને વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પ, આ કરવું છે ને તે કરવું છે, આ પદાર્થ મેળવવા છે ને આ પદાર્થને ભોગવવા છે. 5 ઇન્દ્રિયના વિષયોને મેળવવા છે સુખને માટે, અને પછી 5 ઇન્દ્રિયના વિષયને ભોગવવા છે. એ 5 ઇન્દ્રિયના વિષયનો ભોગ એ દાહજવર છે. અંદર બળતરા ઉભી થાય છે, આકુળતા ઉભી થાય છે આત્માને. ક્યાંય એમાં શાંતિ નથી. શાંતિ અંતરમાં છે. અંતર શોધનારને શાંતિ મળે છે. 608 જીવ 6 મહિનાને 8 સમયે આખા લોકમાંથી, મનુષ્ય લોકમાંથી 608 જીવ નિરંતર 6 મહિનાને 8 સમયે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. 6 મહિનાને 8 સમયે કન્ટિન્યુ અનાદિથી એવો કાળ ચાલુ છે, અનંતકાળ રહેશે. છતાં જીવ ની સંખ્યા ખૂટવાની નથી. પ્રશ્ન તો થાય ને કે તો પછી આ સંસારનો અભાવ થશે. અરે ભાઈ, સંસારનો અભાવ થવાનો નથી. એને વાત સાંભળી નથી. એક કંદમૂળમાં બટેટાની કણી કે લસણની એક કણી, એની અંદર, એક કણીની અંદર અનંત જીવો છે. એના કરતા અનંત ગણા જીવો સિદ્ધ પરમાત્માની દશાને પાયમાં છે. એટલા સંસાર રાશિમાં જીવો છે કે જ્યારે સર્વજ્ઞ ભગવાનને ગૌતમ ગણધરે જેમ પૂછ્યું, એમ ભાવિ તીર્થંકરને જ્યારે પૂછશે કે આ આટલા સિદ્ધ થઈ ગયા તો આ સંસારમાં ખૂટી જશે કે નહીં, ત્યારે ઉત્તર આવશે કે કંદમૂળની એક કણીની અંદર અનંતા જીવો છે અને એના કરતા અનંત ગુણા જીવો સિદ્ધ પરમાત્મા દશા થયા છે. કોઈ કાળે સંખ્યા ઘટતી નથી, એટલી જીવ રાશિ છે. એમાં આત્મામાં સુખ છે ને કેમ પ્રાપ્ત થાય, એવો એક પ્રશ્ન કર્યો છે શિષ્ય. 72 નંબરની ગાથા છે, કર્તા કર્મધિકારની. એમાં શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રભુ આ દુઃખની નિવૃત્તિ કેમ થાય? અર્થાત શું આત્માના જ્ઞાન માત્રથી જ બંધનો અભાવ થાય? એવો શિષ્યનો પ્રશ્ન છે. શાસ્ત્ર જ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન તો અનંત વાર કર્યું જેવે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન તે ભગવાન ના પાડે છે કે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. હવે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, તો આ દુકાનનું ને જળનું જ્ઞાન તો જ્ઞાન ક્યાં છે? જયરસિંહભાઈ, આ કાપડનું જ્ઞાન તે જ્ઞાન નથી, કેમ કે જ્ઞાન કાપડનું નથી, જ્ઞાન જળનું નથી, જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાન અંતર્મુખ થઈને જ્યારે જેનું જ્ઞાન છે એ જ્ઞાન એને જાણે ત્યારે તેને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે ધ્યાનના કાળે, અને એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્મદર્શન થાય છે. ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. શુદ્ધ આત્માના પ્રત્યક્ષ અનુભવથી ધર્મની શરૂઆત થાય છે, અનુભવથી વૃદ્ધિ થાય છે, અને અનુભવથી જ પૂર્ણતા પ્રગટ થાય છે. આદિ મધ્ય અંતમાં શુદ્ધ આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. એ શું આત્માનો અનુભવ, શું આત્માનું સ્વરૂપ જગતના જીવોને જાણવા મળતું નથી. હજી ભારતમાં તો ક્યાંક ક્યાંક ખૂણે ખાંચકે જાણવાનું મળે, પણ આ લંડનમાં અને એમાં આ ઇમિટેશન ચકચકાટ, સુખ ખોટું, સુખાભાસ, સુખનો આભાસ, સુખ નથી એમ કે આ ભલા ભાઈ બહુ સુખી, બે પાંચ કરોડની પાર્ટી છે, સર્વજ્ઞ ભગવાન ના પાડે છે. આહા, સુખ તો અંતર આત્મામાં છે. લક્ષ્મીમાં સુખ નથી, એ તો જળ છે. લક્ષ્મીથી મને સુખ થાય એવી માન્યતા, મિથ્યા માન્યતા, એ તો આશ્રવ તત્વ છે, એમાં ક્યાંય સુખ નથી. એનાથી આગળ અહીંયા કહે છે કે પુંજના પરિણામ તને કદાચિત આવે, એ પુંજના પરિણામ પણ દુઃખરૂપ છે. એ ત્રીજો બોલ આપણે લેવો છે આજે. ભેદ જ્ઞાનનો પ્રકાર સમજાવે છે કે ચૈતન્ય મૂર્તિ આત્મા આ જળ એવા દેહથી ભિન્ન છે, માટે દેહને તું તારો ન માન, દેહનો વિયોગ થઈ જશે અને આત્મા ચાલ્યો જશે. માટે બે તત્વ ભિન્ન ભિન્ન છે. દેહ તારો નથી, તારું તો અંતર જ્ઞાન તારું છે, તું જ્ઞાનમય છો અને દેહમય નથી. એમ અંદરમાં પુંજને પાપની લાગણીનું જે ઉત્થાન થાય છે એ સર્વજ્ઞ ભગવાન કહે છે કે એ મેલ છે. પાપના પરિણામ તો મલિન ભાવ, અપવિત્ર છે, પણ પુંજના પરિણામ દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ એ પણ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ફરમાવે છે કે ભાઈ, એ મલિન ભાવ છે, જેમ પાણી ઉપર શેવાળ છે, એમાં પુંજને પાપના પરિણામ પણ મલિન અને અપવિત્ર ભાવ છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા પવિત્ર અંદર બિરાજમાન છે, એને તું દ્રષ્ટિમાં લે, એને લક્ષમાં લે, અને પુંજ પાપનું લક્ષ છોડી દે. પુંજ પાપ છોડી દે નહીં, પુંજ પાપનું લક્ષ છોડી દે. દેહ છોડી દે એમ નહીં, દેહનું લક્ષ છોડી દે. દેહ છોડવાનો ઉપદેશ નથી. આઠ કર્મ છોડી દે એમ નહીં, પુણ્ય પાપ છોડે એમ નહીં, પણ દેહમાં આત્મબુદ્ધિ છોડી દે, કર્મથી લાભ માનસી છોડી દે, અને પુણ્યના પરિણામે ધર્મનું કારણ છે એમ મિથ્યા માન્યતાને છોડી દે, એનું લક્ષ છોડી દે. પદાર્થો ભલે રહ્યા, પણ પદાર્થ મારા છે એવા મમત્વના પરિણામને તું છોડી દે, એનો ત્યાગ કર. પણ હવે ત્યાગ કેમ કરવો? કે ગ્રહણપૂર્વક ત્યાગ છે. સર્વજ્ઞ વિતરાગ ભગવાનના શાસનમાં ત્યાગની વાત છે, પણ ગ્રહણપૂર્વક ત્યાગ. કાંઈક ગ્રહણ કરતા કાંઈક વિભાવ ભાવ છૂટે છે. જેમ કે સમ્યક દર્શન ગ્રહણ થતા મિથ્યાત્વના, મિથ્યા માન્યતાના પરિણામ છૂટી જાય છે, એમ જેમ જેમ વિતરાગ ભાવનું અંતર્મુખ થઈને ગ્રહણ થાય છે તેમ તેમ તેટલા પ્રમાણમાં રાગનો ત્યાગ થાય છે. એમ વિતરાગ ભાવનું વિશેષ વિશેષ ગ્રહણ થતા 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 રાગનો અભાવ થતા થતા એક સમય એવો આવે છે કે પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે. એ અહીંયા આચાર્ય ભગવાન 72મી ગાથામાં ફરમાવે છે કે આશ્રવો, હવે નવ તત્વના નામ પણ ના આવડે, નકર નવ તત્વની વાત છે. નવ તત્વ ની પરિધિમાં આ બધું રહેલું છે. નવ તત્વ બહાર કઈ કહેવાનું નથી કે જે નવ તત્વ સર્વમાન્ય છે, સર્વસંમત છે. નવ તત્વ નવ ના દસ તત્વ નથી, નવ ના આઠ નથી, અનાદિ અનંત. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એની દિવધેનીમાં નવ તત્વ આવ્યા, ભગવાન મહાવીરની વાણીમાં પણ નવ તત્વનું સ્વરૂપ આવ્યું છે. પણ નવ તત્વમાં શું ઉપાદેય છે, શું હેય છે અને શું જ્ઞેય છે એનો વિચાર એક સમય માત્ર પણ આત્મા એ કરતો નથી. પોતાના ઘરની વાત પણ એને જૈન થયો, પણ ભગવાને શું કહ્યું નવ તત્વનું સ્વરૂપ એ સમજવાની દરકાર એ કરતો નથી. એમાં એક નવ તત્વમાં આશ્રવ તત્વ છે, જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, એ બે મળીને ભગવાન આશ્રવ તત્વ કહે છે. આશ્રવો એટલે આગંતુક નવા નવા ભાવો, આશ્રવો નવા નવા આગંતુક ભાવો, મહેમાન આવીને ચાલ્યા જાય, આવીને જાય, આવીને જાય, એવા આશ્રવો જેના નિમિત્તે આઠ પ્રકારના કર્મનો બંધ જીવને થાય છે. એવા જે આશ્રવો, એ આશ્રવોના બે ભેદ, પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ. પાપ આશ્રવ છે એ લોઢાની બેડી છે, અને પુણ્ય આશ્રવ છે તે સોનાની બેડી છે. પણ બે બંધ સાધક ભાવ છે, બે નું ફળ જીવ બંધાય છે, પાપથી પણ બંધાય છે અને પુણ્યના પરિણામથી પણ જીવ બંધાય છે, જીવ મુકાતો નથી. એવા આશ્રવો ભગવાને કહ્યા, એના બે ભેદ, પુણ્ય આશ્રવ ને પાપ આશ્રવ. હવે એનું લક્ષણ બતાવે છે કે એનું લક્ષણ શું છે. બે લક્ષણ તો કયા, એક અપવિત્ર અશુચિ લક્ષણ કહ્યું, બીજું આશ્રવનું લક્ષણ જળ કહ્યું. ચેતન તો સ્વપરને જાણે, પણ આશ્રવો પુણ્ય પાપના પરિણામ, પરિણામ પરિણામને પણ ન જાણે, અને પરિણામ પરિણામી એવા આત્માને પણ જાણે નહીં, એટલે એને જળ અને અચેતન કયા. બે બોલ થયા. હવે આજે ત્રીજું વિશેષણ છે, આશ્રવનું વિશેષણ એટલે આશ્રવોનું લક્ષણ. સ્વ અને પર એના લક્ષણો જાણીને સ્વને સ્વપણે ગ્રહણ કરવું અને પરને પરપણે દ્રષ્ટિમાંથી છોડવું, રૂચિ છોડી દેવી, એવું ભેદ જ્ઞાન કરવાથી ધર્મ થાય. તો આશ્રવો આકુળતાના ઉપજાવનારા. આકુળતા એટલે એકલા દુઃખ, દુઃખના એનું ફળ દુઃખ છે. પાપના પરિણામ હિંસા, ચોટ, ચોરી આદિ જે પાપના પરિણામ, એનું ફળ તો દુઃખ છે. વર્તમાનમાં દુઃખ અને ભાવિ કાળે પણ દુઃખના નિમિત્તો મળે એવો કર્મનો બંધ થાય, અને પુણ્યના પરિણામ વર્તમાનમાં અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ, ભગવાનની પૂજાનો ભાવ, યાત્રાનો ભાવ, ભગવાનને દર્શનનો કરવાનો ભાવ, એ બધા પરિણામ છે. એ પરિણામને ભગવાન પુણ્ય તત્વ કહે છે. એ પુણ્યના પરિણામ પણ આકુળતાને ઉત્પન્ન કરનારા છે. આત્મિક શાંતિ બિલકુલ એમાં પ્રાપ્ત થતી નથી. આશ્રવો એટલે પુણ્ય ને પાપના આત્માના પરિણામ, જે વિભાવ પરિણામ છે એ સ્વભાવ ભાવ નથી. વિતરાગતા છે એ સ્વભાવ ભાવ છે, અને આ પુણ્ય ને પાપના પરિણામ, બહિર્મુખ પરિણામ, પરાશ્રિત પરિણામ, જળ આશ્રિત પરિણામ, કર્મ આશ્રિત પરિણામ, એ બે પ્રકારના પરિણામ પરમાત્માએ કહ્યું કે તને દુઃખરૂપ છે. એ આકુળતાના એટલે દુઃખના ઉપજાવનારા હોવાથી અનાદિ અનંત જ્યારે જ્યારે નવ તત્વનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવે છે ત્યારે ત્યારે આ વાત આવે છે કે આશ્રવો દુઃખના કારણો છે. આશ્રવો સુખનું કારણ નથી. સંવર નિર્જરા ને મોક્ષ એ આત્માના પરિણામ એ સુખનું કારણ છે, અને પુણ્ય પાપ આશ્રવ ને બંધ એ આત્માના વિકૃત પરિણામ, વિકારી પરિણામ, વિભાવ પરિણામ, કષાયના પરિણામ એ આત્માને વર્તમાન દુઃખનું કારણ, અને પરંપરા એ પણ એના નિમિત્તે જે કર્મનો બંધન થાય અને એમાં ઉદય આવે ને ઉદયમાં જોડાય તો એને દુઃખનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પરિણામને વર્તમાન દુઃખનું કારણ કહેવાય અને પરિણામના નિમિત્તે કર્મ બંધાય એને દુઃખના નિમિત્તો કહેવામાં આવે. વર્તમાન કોઈ પણ પ્રકારનું પરિણામ હોય એ ફળ વગર ન હોય. પરિણામનું ફળ આવે આવે ને આવે. પાપના પરિણામનું ફળ પણ વર્તમાનમાં આવે, પુણ્યના પરિણામનું ફળ પણ વર્તમાનમાં આવે આશ્રવોનું. અને સંવર અને નિર્જરા, સંવર એટલે શુદ્ધ આત્માનો અનુભવ, સ્વાનુભવ, અનુભૂતિ, એનું ફળ પણ વર્તમાનમાં આવે. નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, વિતરાગતાની વૃદ્ધિ થાય એનું ફળ અનાકુળ આનંદ વર્તમાનમાં આવે. અને મોક્ષ પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ એવા જે પરિણામ એનું ફળ પણ વર્તમાનમાં આવે. પરિણામ ફળ વિના ન હોય. પરિણામનું ફળ હોય હોયને હોય જ. જેવા જેવા જીવોના પરિણામ તેવા તેવા ફળને તે વર્તમાનમાં ભોગવે છે, અને નિમિત્તપણે એ ભાવિમાં લક્ષ કરે તો ભોગવે છે. આશ્રવો આકુળતાના ઉપજાવનારા તો એમ થાય કે હવે આ પાપને છોડવું અને પુણ્યને છોડવું તો કરવું શું? છોડવાની, લેવાની, મૂકવાની કાંઈ વાત નથી. એનું જે હું સ્વરૂપ છે એના સ્વરૂપને જાણીને, એનું લક્ષ છોડીને, પાપ અને પુણ્યના પરિણામમાં લક્ષ છોડીને, પુણ્યનો પ્રેમ છોડીને, પુણ્યના પરિણામની રૂચિ છોડીને, પુણ્ય ફળની રૂચિ છોડીને, અંતર એક આત્મા ભગવાન બિરાજમાન છે એને રૂચિપૂર્વક અવલંબન લેતા એને ધર્મની શરૂઆત થાય. આ કરવા યોગ તો આ છે. આત્માને ઓળખવા યોગ છે. આત્માને ઓળખા વિના બધી ક્રિયાઓ સંસારના ફળને કારણે છે. એક આત્માનું ભાન નથી. આત્માને ઓળખો નહીં. મારું ખરું ઓરિજિનલ શું સ્વરૂપ છે ભાઈ? આ તો સ્વાંગ છે. આ મનુષ્યની પર્યાય એ તો સ્વાંગ છે. આત્માનો કઈ સ્વભાવ નથી. આઠ કર્મનો બંધ થાય એ સ્વાંગ છે. પુણ્ય પાપના પરિણામનું ઉત્થાન થાય એ પણ સ્વાંગ છે. એ તો નીકળી જાય છે. જ્યારે મોક્ષ પંચમ ગતિ પ્રગટ થાય છે ત્યારે પુણ્ય પાપના પરિણામ છૂટી જાય છે. સંયોગ આઠ કર્મનો અભાવ થાય છે અને દેહનો પણ વિયોગ થાય છે. માટે જ્ઞાનનો કદી વિયોગ ન થાય. જ્ઞાન એ આત્માની સ્વભાવભૂત ક્રિયા છે. આત્માને જાણવું, આત્માને અનુભવો એવું જે આત્મજ્ઞાન એ આત્માની સ્વભાવભૂત ક્રિયા છે. એ સ્વભાવભૂત ક્રિયા સુખરૂપ છે અને પુણ્ય પાપની બહિર્મુખ ક્રિયા એ દુઃખના કારણ છે એમ જાણીને એનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવા જેવું છે. આશ્રવો આકુળતાના દુઃખના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. જે કંઈ પરિણામ થાય એ પરિણામનું ફળ છે. ફળ શું છે? કે એનું ફળ દુઃખ છે. દુઃખના કારણો છે. એ આત્માને આત્મિક સુખનું કારણ નથી. કદાચિત સ્વભાવ કરે કરતા બધીએ પુણ્ય મંદાય અને બહારનો કંઈક દેખાવ સારો થાય પણ એમાં કંઈ સુખ નથી. એ બધા પદાર્થો અહીંયા પીડારીએ છે અને પોતે પરલોકમાં ચાલ્યો જાય છે. કાં પોતે જીવતો હોય અને પુણ્ય ખૂટી જાય તો સંયોગનો વિયોગ થઈ જાય અને પોતે એમ ને એમ બેઠો બેઠો જોયા કરે પણ કઈ એ સંયોગને રોકી શકતો નથી, જતા સંયોગને રોકી શકતો નથી, એ આવતા સંયોગને લાવતો નથી, પણ અભિમાન કરે છે કે મારા પુરુષાર્થથી મેં લક્ષ્મી પ્રાપ્ત કરી. એ તો અભિમાન છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગે સ્વરા જાણે, એમ એને અભિમાન થઈ ગયું છે કે હું છું તો આ બધું થાય છે, પણ જે થાય છે એનો હું જાણનાર છું, થાય છે એનો જાણનાર તે હું, આનો કરનાર હું નહીં. એમ જો એને મમકાર ને અહંકાર છૂટી જાય તો આત્મભાન થાય. આશરો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. આ સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત છે, સંતોએ અનુભવીને આ શાસ્ત્ર લખ્યા છે. ભાવલિંગી સંત જંગલવાસી નગ્ન દિગંબર મુનિ હતા. 24 કલાકમાં એક વખત આહાર લીએ, એક જ વખત પાણી લીએ, પછી પાણીનું એક બિંદુ પણ જેને ખપે નહીં. 120 ડિગ્રીનો તાપ હોય, ગળું સુકાતું હોય, પ્રાણ જાય પણ એ પાણીનો લેવાનો જેને વિકલ્પ ઉઠે નહીં. દિવસ દરમિયાન તો એને ઊંઘ હોય નહીં, રાત્રિના છેલ્લા પોરે એક સાથે ઊંઘ આવે તો 0.25 સેકન્ડ ઊંઘ હોય, 1 સેકન્ડની ઊંઘ આવે તો મુનિપદ ચાલી જાય. 1.25 સેકન્ડથી ઊંઘ વધે નહીં, એટલી જાગ્રત અવસ્થા છે. અને આનંદના ઘૂંટડા એવા ભરે છે કે એને પ્રમાદ રહેતો નથી, પ્રમાદ છૂટી જાય છે. આનંદના સ્વાદમાં ને સ્વાદમાં પ્રમાદ છૂટી જાય છે, પ્રમાદ ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો છે. એવા મુનિરાજે શાસ્ત્ર લખ્યું છે, સાંભળો ભવ્ય પ્રાણીઓ, તમારા સ્વરૂપની જ વાત હું કહું છું, હું વિકથા નહીં કહું, હું આત્મકથા કહીશ, ધર્મકથા કહીશ. આત્માનું તમારું શું સ્વરૂપ તમે જાણતા નથી, તમારા સ્વરૂપને અમે જાણ્યું છે, તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી. તમે કોણ છો એની તમને ખબર નથી, પણ તમે કોણ છો એ અમે જાણીએ છીએ. તો અમારા સ્વરૂપની ખબર તમને કેમ પડી ગઈ? તમે અમારા સ્વરૂપમાં તો પેસતા નથી, અને અમારું સ્વરૂપ શું છે તમને કેમ ખબર પડી? કે ભાઈ, અમને એમ ખબર પડી કે અમારા શુદ્ધાત્માના અમે દર્શન કર્યા ત્યારે અમને એમ ભાસ થયો, ભાન થયું, જ્ઞાન થયું કે જેવો મારો આત્મા છે એવા જગતના બધા પ્રાણીઓ ભગવાન છે. અમે બધાને ભગવાન તરીકે જોઈએ છીએ. અમે કોના પ્રત્યે રાગ અને કોના પ્રત્યે દ્વેષ કરીએ, કોણ મિત્ર ને કોણ શત્રુ, એવી જેની વૈરાગવાન દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે, એસે મુનિવર દેખે વન મેં જાકે રાગ દ્વેષ નહીં તન મેં. એવા મુનિરાજોએ આ શાસ્ત્ર અનુભવીને લખ્યા છે. પોતે કહે છે કે પ્રચુર આનંદનું ભોજન કરનારા છે સમ્યક દ્રષ્ટિને શ્રાવક, એને આનંદનું ભોજન હોય છે, પણ પ્રચુર નહીં, ઘણું વધારે નહીં, માત્રા ઓછી. અને સિદ્ધ પરમાત્માની 100% માત્ર આનંદનું ભોજન કરે છે. અર્યંત પરમાત્મા અત્યારે બિરાજમાન છે, શ્રીમંદર ભગવાન મહાવિદેય ક્ષેત્રમાં અત્યારે સાક્ષાત બિરાજમાન છે, 20 તીર્થંકર અત્યારે બિરાજમાન છે, પણ ટાઈમ નહીં આજના જુવાનિયાને કે આ શું છે, શું સમજવા જેવું છે, શું કરવા જેવું છે, શું ન કરવા જેવું છે. વ્યવહારમાં હજી કાંઈ વિવેકના ઠેકાણા નહીં, શું ખાદ્ય ને શું અખાદ્ય એના પણ હજી વિવેક નહીં. ત્યાં ધર્મની વાત તો કોઈ અપૂર્વ છે. દુઃખના કારણને છોડ, દુઃખના કારણની સેવ માતું. જો દુઃખના કારણને સેવીશ, દુઃખના કારણની રૂચિ રાખીશ, પુન્યને પુન્યના ફળની રૂચિ રાખીશ, તો વર્તમાનમાં તો તું દુઃખી છો અમે જાણીએ છીએ, પણ ભાવિ કાળમાં પણ દુઃખ આવી પડશે. આ મનુષ્ય ભવ તો માંડ કોઈ વખતે પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે કે એકેન્દ્રિય જીવ નિગોદમાંથી નીકળીને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય એને ત્રસ કહેવાય, એક ઇન્દ્રિયને સ્થાવર કહેવાય, બે ઇન્દ્રિયના જીવોને, બે ઇન્દ્રિયનો ઉઘાડ એને ત્રસ જીવ કહેવાય. એવી ત્રસ રાશિમાં જીવ જ્યારે આવે છે ત્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 2000 સાગર માત્ર એ ત્રસ મારીએ છે, અને એમાં જો આત્મભાન કરીને મોક્ષ થઈ ગયો તો છૂટી ગયો, અને નહીતર ફરીને નિગોદમાં ચાલ્યો જાય છે. નિગોદ એટલે બટેટા અને કંદમૂળમાં રહેલા જીવો, જેને જીવપણે કોઈ સ્વીકારવા તૈયાર નથી એટલું એનું જ્ઞાન બિડાઈ જાય છે, આત્મબળ એનું બિડાઈ જાય છે. એ બહુ દુઃખી છે. નારકીના દુઃખ કરતા પણ એકેન્દ્રિય નિગોદના જીવનું દુઃખ અનંતગુણું છે. એ ભોગવે જાણે અને બીજા સર્વજ્ઞ કેવળી જાણે. માટે આ એક મનુષ્ય ભવ મળ્યો એ તો એક મોકો છે, કામ કરી લેવાની એક તક આવી છે. જો એ તક ગઈ, એ તક ચૂકી ગયો, આંખ વિચાઈ જશે ને ક્યાં ફેંકાઈ જશે, કાંઈ પત્તો નહીં લાગે, ખોવાઈ જશે. આ લોકની અંદર ક્યાં જાય ક્યાં એનો પત્તો લાગે. જેમ એક સડેલું તરણું હોય, વાવાઝોડું આવે, તરણું ઉડે, હવે એ તરણું ક્યાં જઈને પડે એનો કાંઈ પત્તો નહીં, એમ એક વખત એવો બનાવ બન્યો. રાજકોટમાં ગુરુદેવ પધાર્યા હતા ત્યારે જેલની અંદર જે કેદીઓ હતા એ કેદીઓને ખબર પડી કે સોનગઢના સંત રાજકોટમાં પધાર્યા છે. તેઓને બધાને ભેગા મળીને વિચાર કર્યો કે આપણે દર્શન કરવા છે સંતના, એટલે જેલરને વિનંતી કરી કે અમારે દર્શન કરવા છે, તમે જાઓ વિનંતી કરો. જેલરને પણ કરુણા આવી ગઈ કે ભાઈ સંતના દર્શન કરતા હોય તો ભલે કરે, એવા કુણા પરિણામ થયા એને. તો જેલર ત્યાં આવે છે ગુરુદેવ પાસે, માગણી કરે છે કે અમારા કેદીઓની ભાવના થઈ છે આપના દર્શન કરવાની, ભલે કે ખુશીથી કાલ સવારે આવશું. એ સવારના અમે બધા સાથે હતા, ત્યાં જેલની અંદર ગયા, માં ખૂનીઓ ને બધા ઘણા હતા જેલની અંદર. જેલ ખુલી, હો ખુલી જેલ, અને અંદરમાં ગયા, બધા દર્શન કરે છે એના. એમ થતા બહાર નીકળ્યા એ જેલની બહાર, અને એક બીજી કોટડી હતી જેલની, એની અંદર એક 22 વર્ષનો છોકરો જેણે એક દીકરીનું ખૂન કરેલું, બાઈનું, કન્યાનું બહારના, અને એને ફાંસીની સજા મળી ગયેલી. તો ત્યાં અમે આમ ગયા ત્યારે એ ઉઘાડે ડીલે એક ખાલી ચડ્ડી પહેરી હતી અને એ બેઠો હતો. એની સામે જેલરે કહ્યું કે જો આ છે ને એને ફાંસીની સજા મળી ગઈ છે, હવે એને કંઈ ખાવાનું ભાવતું નથી, પીવાનું ભાવતું નથી, એને ઊંઘ આવતી નથી, ફાંસીનો હુકમ થઈ ગયો, તારીખ નક્કી થઈ ગઈ. આપણે તો સિદ્ધાંતમાં ઉતારવું છે, ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ, એને કાંઈ પણ અનાજ આપીએ છીએ તો મોઢેથી પાછું વળે છે, પાણી પીતો નથી, ઊંઘતો નથી, એવું એને દેહ ઉપર મમતા છે ને, મોહજન્ય દુઃખ છે ને. ત્યારે ગુરુદેવે કહ્યું આ હા હા, ખરેખર તો બધાને ફાંસીનો હુકમ તો થઈ ગયો છે, ખાલી તારીખની ખબર નથી. ફાંસી એટલે મૃત્યુ, મરણ અવશ્ય આવવાનું છે, અને આજકાલ તો નાની ઉંમરના ભાઈઓ પણ મુંબઈમાં હાર્ટ ફેલ થઈ જાય છે. મુંબઈમાં તો બહુ બનાવ બને છે અત્યારે. હમણાં એક ઇન્દોરમાં અમે ગયા હતા ત્યારે ટિકિટ મુંબઈની એરની લીધી. આપણા મમુક્ષુભાઈ હતા ને એ ટિકિટ કે કાલ હું આપી જઈશ. ટિકિટ લેવાઈ ગઈ, કાલ આપી જઈશ. એ સવારના પોરમાં હાર્ટ ફેલ થઈ ગયો, તે પણ 52 વર્ષની ઉંમર. એટલે કહેવાનો આશય એ છે કે દરેકને હુકમનામું તો લખાઈ ગયું છે, બજાવણી બાકી છે. બધાને કોઈ 30, કોઈ 40, કોઈ 50, 60, 70, વધારે માં વધારે 100 વર્ષ અત્યારના કાળમાં એવરેજ 100 ઉપર તો કોક પહોંચે, 105, બાકી 100 ની અંદર બધા ચાલ્યા જાય. માટે એક આ મનુષ્ય ભાવ મળ્યો, એ ચિંતામણી રતન મળ્યું છે. એક 6 ઢાળા બનાવ્યા છે દોલતરામજીએ. એવો શ્રીએ તો ત્યાં સુધી કહ્યું, અરે નિગોદમાંથી ત્રસરાશીમાં આવ્યો, બે ઇન્દ્રિ થયો તો પણ જાણે ચિંતામણી રતન પ્રગટ થયું એમ માનવું જોઈએ. તો આ મનુષ્ય ભાવ મળ્યો અને એમાં કઈ ધર્મની વાત સાંભળવાનો રસે ની, પ્રેમે ની, શું આત્મા શું ધર્મ, બહુ હારી જશે. કોઈ શરણ નહી થાય, બધા ઘરના માણસો ઉભા ઉભા જોશે પણ કોઈ એને બચાવી નહી શકે. ડાક્ટરના પિતા હોય, ડાક્ટર પોતે બચાવી ન શકે એના પિતાને, મા બાપને કોઈ બચાવી શકે નહી. કોણ શરણ છે? એક આત્મા ને આત્માનું શરણ છે. જો એની ઓળખાણ થઈ તો અલ્પકાળમાં મુક્તિ થાય, અને જો આત્માની ઓળખાણ વગર ગયો, આયુષ પૂરું થયું, તો ગમે તે ચાર ગતિમાં એ દુઃખને ભોગવશે. માટે આચાર્ય ભગવાન કહે છે, ફરમાવે છે, ભાઈ અમે તારા સ્વરૂપની વાત કહીએ છીએ, અમે બીજાની વાત તને નથી સંભળાવતા, તને તારા સ્વરૂપની, તારા આત્માના સ્વરૂપની વાત કહીએ છીએ. તું શાંતિથી સાંભળ, તારા હિતને માટે કહીએ છીએ, અમે અમારે કઈ જોતું નથી. નગ્ન દિગંબર મુનિ, એને કઈ પણ સ્પૃહા નથી. શ્રીમદ તો ત્યાં સુધી ફરમાવે છે કે વંદે ચક્રી છતાં ન મળે માનજો. મુનિરાજને ચક્રવર્તીઓ વંદન કરે છે પણ એની માનની અપેક્ષા નથી કે કોઈ અમને વંદન કરે તો ઠીક. વિતરાગી સંતોને એ તો આત્મ ધ્યાનમાં લીન અને મસ્ત છે. એ તો એ પરની સામે જોવાનોય વખત નથી એને. એ તો ક્ષણમાં અને પળમાં અંદરમાં ડૂબકી મારે છે. એવા મુનિરાજ, જગતના જીવો ઉપર કરુણા આવી છે, એ કરુણા કરીને શાસ્ત્ર લખી ગયા છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને તમે અંતર ધ્યાનથી લક્ષમાં લઈને અનુભવો તો સુખનો રસ્તો અંદરમાં છે. એ કહે છે કે દુઃખના કારણો છે પુણ્યને પાપના પરિણામ બે. આ પાપના પરિણામ તો દુઃખનું કારણ, પણ પુણ્યના પરિણામથી તો સુખ ખરો કે નહીં? કે છાંટો સુખ નથી, ભ્રાંતિ તને થઈ છે. અને ભગવાન આત્મા તો એક બાજુ પુણ્યને પાપના પરિણામ અને બીજી બાજુ ભગવાન આત્મા પણ વિદ્યમાન છે. બે તત્વ વિદ્યમાન છે, જીવ તત્વ પણ છે અને પુણ્ય પાપના પરિણામ એ આશ્રવ તત્વ પણ છે. બે તત્વ છે, બેમાં તારે પસંદગી કરવાની છે કે હું કોણ છું. હું જ્ઞાનમય ભગવાન આત્મા છું કે આ પુણ્ય પાપ પરિણામ મારા છે, મારું શું છે એ તારે પસંદગી કરવાની છે. ભગવાન આત્મા તો સદાય નિરાકુરતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી શું ફરમાવે છે કે પુણ્યને પાપના પરિણામ દુઃખના કારણ કયા, ત્યારે પુણ્ય પાપથી ભિન્ન અંદરમાં જ્ઞાનમય આત્મા બિરાજમાન છે. એ સદાય ત્રણેય કાળ હંમેશને માટે નિરાકુળતા એટલે અનાકુળ આનંદના સ્વભાવને લીધે કારણે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી કોઈ પર પદાર્થ આવે તો આત્માનું કાર્ય થાય, અને બીજા કાર્ય થાય એમાં આત્મા કારણ થાય, એમ કાર્ય કારણના વ્યવહારનો ત્રણેય કાળ અભાવ છે. આત્મા ને ધર્મ થાય એમાં પુન થાય, પુન કારણ થાય, અને ધર્મના પરિણામ કાર્ય થાય, એમ કોઈનું કાર્ય થાય એવો આત્માનો સ્વભાવ નથી. આત્મા નિરપેક્ષ છે, પુનના પરિણામની પણ જેને અપેક્ષા નથી એવો અંદર પરમાત્મા બિરાજમાન છે. તેથી પુનથી પણ ધર્મ થાય, એ પુનનું કારણ, પુન કારણ થાય ને ધર્મના પરિણામ કાર્ય થાય એવો કારણ કાર્ય સંબંધ પુનની સાથે નથી. અને આત્મા કારણ થાય અને પુનના પરિણામ એનું કાર્ય થાય એવો પણ કારણ થવાનો સ્વભાવ નહીં અને કાર્ય થવાનો સ્વભાવ નહીં. હવે આ કઠણ પડે જરાક નવા શબ્દો, કારણ શું અને કાર્ય શું. દુકાનમાં ચીજ હો 200-300 હોય યાદ રે, 500-500, 1000-1000 ચીજ હોય એટલે મોટરના સ્પેરપાર્ટ હોય ને એમાં 1000 વસ્તુ પડી હોય બધી યાદ રે. પણ આ 6 દ્રવ્યને 9 તત્વ ઈ યાદ નથી રહેતા. કેમ યાદ નથી રહેતા? રુચિ નથી, રુચિ નથી એટલે યાદ નથી રહેતું. પણ પરીક્ષા આપીને પાસ થવું છે તો આખી ચોપડીના ચોપડી, ચોપડા ને ચોપડા ગોખી જાય મોઢે. કેમ કે એમાં પાસ થવાની એને રુચિ છે. અને આમાં કઈ પૈસા મળે નહીં, અરે આમાં મળે તને ખબર શું મળે, આમાં લક્ષ્મી મળે. કઈ લક્ષ્મી? જ્ઞાનરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. અને અલ્પકાળમાં એની આ 4 ગતિના જન્મ જરા અને મરણ એના દુઃખોથી આત્મા મુકાઈ જાય એવો ધર્મનો લાભ થાય. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી આત્મા પુનનું કારણ થાય અને પુનના પરિણામ કાર્ય થાય એવો આત્માનો સ્વભાવ નથી. અને પુનના પરિણામ કારણ થાય અને આત્માની અનુભૂતિ કાર્ય થાય એવો કારણ કાર્યનો સંબંધ સ્વભાવ આત્મામાં નથી. તું માની બેઠો છો, માનો તો માનો, પણ વસ્તુ સ્વરૂપ એવું અજ્ઞાની માને છે એવું વસ્તુ સ્વરૂપ નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે અને સંતોએ અનુભવ્યું એવું આત્માનું સ્વરૂપ છે. 3:30 થઈ, ક્યાં સુધી ચલાવું? 10:05. સદાય અમારે તો અહીંયા ટાઈમ છે બરાબર, ટાઈમ સર 2:30-3:30 એટલે 2:30-3:30 રાતો જરા 5 મિનિટ મોડું થયું એટલે ચાલ 1 કલાક. ભગવાન આત્મા તો સદાય હંમેશા ત્રણેય કાળ નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી તારે પરની સામે નજર કરવાનું કામ શું છે? કેમ કે કોઈ પર પદાર્થ અને ધર્મનું પરમાર્થે કારણ થતું નથી અને કોઈ કાર્ય થાય એનું કારણ હું નથી. માટે તું તારા સ્વભાવને સંભાળ. દુઃખનું અકારણ છે, દુઃખનું કારણ આત્મા જો હોય, પુણ્ય પાપના પરિણામનું કારણ આત્મા હોય તો આત્મા અનાદિ અનંત. પુણ્ય પાપના પરિણામનું કારણ આત્મા હોય, ખ્યાલ રાખજો, ન્યાય છે કે પુણ્યને પાપના જે પરિણામ થાય છે એનું કારણ આત્મા હોય તો આત્મા તો અનાદિ અનંત છે. તો પુણ્યને પાપના પરિણામ પણ અનાદિ અનંત થવા જોઈએ, પણ અનાદિ અનંત પુણ્યના પરિણામ થતા જોવામાં આવતા નથી. પુણ્યને પાપના પરિણામનો અભાવ થઈને પરમાત્મ દશા પ્રગટ થાય છે. માટે પુણ્યને પાપના પરિણામનું કારણ ભગવાન આત્મા નથી. જો હોય તો નિત્ય કરતા પણ એનો દોષ આવે. દુઃખનું અકારણ છે અર્થાત દુઃખનું કારણ નથી. આ ભગવાન આત્મા, સુખ સ્વભાવી આત્મા, એ પુણ્ય પાપના પરિણામ જે દુઃખરૂપ છે એનું કારણ આત્મામાં નથી. એ તો અજ્ઞાનથી પુણ્યને પાપ ઉભા થાય છે, સ્વભાવથી ઉભા થતા નથી. સ્વભાવ કારણ નથી, અજ્ઞાન કારણ છે. અજ્ઞાન એટલે આ પુણ્યને પાપના પરિણામ મારા છે એમ રાગમાં આત્મબુદ્ધિ કરવી, એવો અજ્ઞાન ભાવ, અજ્ઞાનની ખાણમાંથી આ ભાવ બધા ઉભા થાય છે. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જ્યારે આ આત્મા વિશેષ તફાવત બહેનો, આત્માને આશ્રવણો તફાવત જુદાય ભિન્નતા દેખીને જ્યારે આ આત્મા આત્માને આશ્રવોનો આ આત્મા જ્ઞાનમય આત્મા અને પુણ્ય પાપના પરિણામ જે આશ્રવો મલિન ભાવ જળ ભાવ એનો ભેદ જાણે છે, ભેદ એટલે જુદાઈ જાણે છે, તે જ વખતે તે સમયે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. કારણ કે તેમનાથી જે નિવૃત્તો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ નથી. કેવળ માત્ર વાતો કરે કે પુણ્ય પાપના પરિણામ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે એમ માત્ર વાતો કરે, એમ માત્ર વિકલ્પ ઉઠાવે, એમાં કોઈ આશ્રવની નિવૃત્તિ થતી નથી. પણ બેને જુદા પાડીને પુણ્ય પાપનું લક્ષ છોડીને જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે પ્રત્યક્ષ, ત્યારે તે આશ્રવોથી નિવૃત્તિ જાય છે. એટલે દુઃખના કારણો છૂટી જાય છે, પુણ્ય પાપના પરિણામ રહી જાય છે થોડો ટાઈમ, પણ એમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે, એની રૂચિ છૂટી જાય છે. પછી પુણ્ય પાપના પરિણામ પણ જેમ જેમ સ્વરૂપમાં લીન થાય છે તેમ પુણ્ય પાપના પરિણામનો પણ પેલા પાપના પરિણામનો અભાવ થાય છે, પછી છેલ્લે પુણ્યના પરિણામનો પણ અભાવ થાય છે અને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ અર્યંત પદની પ્રાપ્તિ કરી. 13મો ગુણસ્થાન અર્યંત પરમાત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરીને એ જ આત્મા અશરીરી થઈને એ સ્થિત ગતિ પંચમ ગતિને પ્રાપ્ત કરે છે. આત્માની ઓળખાણ કરવા જેવી છે, આત્માને ઓળખા સિવાય કઈ ધર્મની બિલકુલ શરૂઆત થતી નથી. વખત થઈ ગયો. ધર્મ શબ્દ એવો છે કે ખાસ સમજવા જેવો છે શબ્દ. પ્રશ્ન સારો આવ્યો કે ધર્મ એટલે શું. ધર્મનો પહેલો શબ્દાર્થ અને પછી એનો ભાવાર્થ. ધર્મ શબ્દ છે એનો પહેલા શબ્દાર્થ શું. ધર્મ શબ્દનો શબ્દાર્થ છે ધર્મ એટલે સ્વભાવ. સ્વભાવને ધર્મ કહેવાય. ધર્મ એટલે સ્વભાવ. વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય. વસ્તુ સહાવો ધમો, વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય. હવે એનો દ્રષ્ટાંત આપું પછી આપણે આત્મામાં ઉતારવું છે કે જેમ કે સાકર છે એનો સ્વભાવ ગળપણ. તો ગળપણ છે એ સાકરનો સ્વભાવ છે. સ્વભાવ હોવાથી સાકરનો એ ધર્મ છે. સાકરનો ધર્મ સ્વભાવને ધર્મ કહેવાય. હજી ઉતારવું છે આપણે આત્મામાં. આ તો દ્રષ્ટાંત છે. એમ લીંબુ છે એનો સ્વભાવ ખટાશ. તો ખટાશ છે એ લીંબુનો સ્વભાવ. તેથી એ સ્વભાવને લીંબુનો ધર્મ કહેવાય. લીંબુનો ધર્મ સ્વભાવને ધર્મ કહેવાય. હવે એ તો દ્રષ્ટાંત થયો. હવે આપણે ઉતારવું છે આત્મા ઉપર કે આત્મા છે એનો સ્વભાવ શું. કે એનો સ્વભાવ વિતરાગતા, વિતરાગ ભાવ પ્રગટ થાય એ આત્માનો સ્વભાવ છે. અને સ્વભાવ હોવાથી વિતરાગ ભાવને ભગવાન ધર્મ કહે છે. વથુ સહાવો ધમ્મો, વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવાય. આત્મા એક વસ્તુ છે. આત્મામાં અનંત ગુણો વસેલા છે. જ્ઞાન દર્શન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન આત્મા રૂપી છે. એનો જે સ્વભાવ જાણવું ને દેખવું, આત્માનું જ્ઞાન, આત્માનું સિદ્ધાંત ને આત્માનું આચરણ ચારિત્ર, એવા વિતરાગી જે પરિણામ પ્રગટ થાય એ આત્માનો સ્વભાવ છે. અને સ્વભાવ હોવાથી આત્માનો ધર્મ કહેવામાં આવે. પુણ્યને પાપના પરિણામ એ આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે, વિકૃત ભાવ છે, કષાયના પરિણામ છે. તેથી તેને સ્વભાવ ન હોવાથી તેને ધર્મ ન કહેવાય, પણ સ્વભાવથી વિરુદ્ધ તેને અધર્મ કહેવામાં આવે છે. हाँ, पाप एटले कषायना तीव्र कषायना परिणाम, तीव्र कषायना परिणाम एटले हिंसा जोड चोरी आदि ना जे कषायना परिणाम थाय एने भगवान तीव्र कषाय कहे छे। ए तीव्र कषायना परिणाम ने पापना परिणाम कहेवामां आवे छे। अने पुण्यना परिणाम ए कषायनी मंदता जे थाय, क्रोधनी माननी मायानी लोभनी जे मंदता थाय, मंदता तीव्र ने मंद, तीव्र ने मंद, ए मंदता थाय एवा आत्माना विकृत परिणाम ने विभाव परिणाम ने भगवान पुण्य तत्व कहे छे। बे कषायनी जात छे, जात में एक छे। जेम के झेर छे, झेर केटलुक झेर एवं होय छे के ज्यां खाय त्यां तरत ज मरी जाय, अने केटलुक झेर एवं होय के कलाक बे कलाक पछी मरे। एनी मात्रा मां फेर थोड़ो पण ए मृत्यु ने पामे। एम पुण्य ने पापना परिणाम बे कषायनी जात छे। आत्माना स्वभावनी जातना ए परिणाम नथी, आत्मा आत्माना स्वभाव थी विरुद्ध भाव छे। माटे ए पापना परिणाम कषायनी तीव्रता ने पुण्यना परिणाम कषायनी मंदता। शुभ भाव ने पुण्य कहेवाय, अशुभ भाव ने पाप कहेवाय। खावू पीवू कमावू रहू ए बधा पापना परिणाम छे। दुकान मां जाऊं वेपार करवो ए बधा पापना परिणाम छे। दया दान करुणा कोमळताना परिणाम, आत्मानो विचार करवो, स्वाध्याय करवो, तत्वनो विचार करवो ए पुण्यना परिणाम छे। हे जी हा भाई, पापना परिणाम छे बापू, बापू पापना परिणाम छे भाई। बात साची छे पण गृहस्थ काय वदन, गृहस्थ गृहस्थो ने वेपार नो विकल्प उठे खरो। गृहस्थ जीवन मां वेपार नो विकल्प उठे ई के हाथ लाबो करवा न जाय, एटले गृहस्थ जीवन मां एटलो पापना परिणाम आवे खरा। पण ए परिणाम नी जात शू छे ए तो समझवी पड़से ने आपणे। एनी जात पापना परिणाम छूटे नहीं, गृहस्थ ने एवा पापना परिणाम हजी एनी नबळाई थी छूटता नथी। पण एने एनुं स्वरूप तो जोवुं पड़े ने के आ पापना परिणाम छे, आ धर्मना परिणाम नथी। दुकाने जईने वेपार करो ए पुण्यना परिणाम नथी, पापना परिणाम छे। ए दुकान छोड़ीने अथवा तो दुकाने बैठो होय अने घराग न होय अने नवतत्वनो विचार करे, आत्मानो विचार करे, तो ए वखते एने पुण्यना परिणाम छे। ए कई आठ कलाक पापना परिणाम नथी। परिणाम नो समय समय हिसाब छे, एक एक समय ना परिणाम नो हिसाब छे। सर्वज्ञ भगवान नी कोर्ट मा एक एक समय ना परिणाम। आम ज्यां घराग आव्यो ने समझावे छे त्यां ए पापना परिणाम, घराग वयो गयो अरे हूं तो एक ज्ञानमय आत्मा छू, हूं तो एक जाणनार देखनार छू, आ दुकाने मारी नथी अने आ पैसो पण मारो नथी, एवो विचार आवी जाय दुकाने बैठा थळा उपर खुर्शी उपर, तो एने पुण्यना परिणाम कहेवाय। अने दुकाननी खुर्शी उपर बेसीने ए पुण्य पापना परिणाम थी भिन्न मारो आत्मा छे एम अंदर लक्ष्य करीने जो आत्मामां डूबकी मारे तो ए धर्मना परिणाम यहां प्रगट थाय। ए स्थान यहां मंदिरमां जावानी जरूर न पड़े, यहां दुकाने बैठा बैठा। કઈ વાંધો જુઓ, હા ભલે બરાબર, પ્રશ્ન થઈ ગયો બરાબર છે। જુઓ એના ઉપર દયા કરીને પૈસા નથી આપતો, એની પાસેથી કામ કઢાવી પૈસો કમાવો છે, એની આગળ આશય ઈ છે, માટે પાપના પરિણામ છે। હા ફેક્ટરી બંધ કરીને પછી તમે એને ઘરે મોકલો મહિનાનું રાશન દયા ખાતર, તો એ પુણ્ય છે। ઓલું તો તમે 500 પગાર આપો અને 1000 નું કામ કઢાવું તમારે, તમારો આશય 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 ઉપર ભાઈ એમ છે કે કોઈ કોઈ જીવ પોતાના સ્વરૂપને સમજી અને બહાર નીકળી જાય છે. બધા જીવો એક સાથે સમજવાની યોગ્યતા વાળા કોઈ કાળ નહીં આવે. જે કોઈ કાળ એવું નહીં આવે કે બધા જીવો એક હારે સમજી જશે લાખો કરોડો અબજો અને એક હારે મોક્ષમાં ચાલ્યા જાય, એવો કોઈ કાળ આવવાનો નથી. માટે સંસાર આમ નામ ચાલ્યો કરવાનો છે. સંસારની તમે ચિંતા કરો, માં સંસાર સંસારને કારણે ચાલે છે. આપણે માત્ર આપણું એક આત્મસાધના કરી અને આપણે આ સંસારમાંથી છૂટવા જેવું છે. આપણે બીજાને કાંઈ સમજાવી શકીએ એવી આપણામાં શક્તિ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. માત્ર પોતે પોતાના સ્વરૂપને સમજી અને બહાર નીકળી જાય તો એ બચી જાય એવું છે. બાકી તો આ સંસાર કોઈ દી તમે ચિંતા કરો માં કે આ સંસાર અટકવાનો અનાદિ અનંત સંસાર છે. એમાં માત્ર થોડા જીવો કોઈ વિરલા પોતાની આત્મસાધના કરી અને સંસારની બહાર નીકળી જાય, તરી જાય છે, સમુદ્રથી પાર ગયા જાય છે. એટલે સંસાર તો અનાદિ અનંત ચાલવાનો છે, કાંઈ અટકવાનો નથી. કોઈ દી સંસાર બંધ ન થાય. આપણા બાપ દાદા વયા ગયા કરતા બુદ્ધિ રાખીને. હવે બાપ દાદા વયા ગયા પછી આ સંસાર ચાલે છે કે બંધ થઈ ગયો? ચાલે છે ને. હે, એમ આપણે આમાંથી ખસી જઈએ, આપણે આમાંથી ખસી જઈએ, આપણો મોક્ષ થઈ જાય આત્મસાધનાથી, તો આ બધું અટકી જવાનું છે? ચાલવાનું છે. જળ અને ચેતનના પરિણામ સમયે સમયે પરિણામ સ્વભાવ વિવાદ થયા જ કરે છે. બોલો બોલો બોલો, કઈ વાત? એ જે પૈસો મેળવવાનો લોભ થાય છે ને, એ લોભ ભાવ એ પાપ ભાવ છે. હવે પૈસાથી જો જીવન જીવાતું હોય તો આ કાગડા ને કબૂતર પાસે એક પૈસો બેંક બેલેન્સ નથી અને જીવે જ કે નહીં. આ તો સમજવા જેવી છે. કોઈ આ ટીકા ટીપણીની વાત નથી. આ તો એક સ્વરૂપ સમજવા જેવું છે. જે આપણી માન્યતા છે કે પર પદાર્થ હોય તો મારું જીવન છે, પણ પર પદાર્થ વિના પણ જીવન જીવનારા અનંત જીવો છે, જેની પાસે કાંઈ પૈસો નથી, મકાન નથી, કાંઈ મોટર નથી, બંગલા નથી. ભલે ભલે, હાજી. જો ભાઈ, જેટલી અસાવધાન દશાથી ચાલે, અસાવધાન દશા, એટલો તો એને દોષ લાગે છે. દોષ તો દોષ જ છે અસાવધાન દશા. પણ જો નીચે જોઈને ચાલે જરા સાવધાનીથી, કે કોઈ જીવ વણાય નહીં એટલી સાવધાનીથી ચાલે ધ્યાન રાખીને, તો એને પુણ્ય તત્વ થાય. એને ધર્મ ન થાય પણ શુભ ભાવ પુણ્ય મંદાય. જીવ જંતુ આમ ચાલ્યા જતા હોય તો આપણે આમ જરાક જોઈને ચાલીએ તો એ બચી જાય. બચે છે તો એના કારણે. પણ આપણે જરા સાવધાની રાખી, આમ ઊંચે જોઈને ના આવેલા અને નીચે જોઈને હાલીએ, તો જીવો એટલા એનો બચે, તો એને કરુણાના ભાવ કહેવાય, એને શુભ ભાવ કહેવાય. જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ વણાય એ કર્તવ્ય નથી. બની શકે એટલી સાવધાની ગ્રસ્ત અવસ્થામાં રાખવી જોઈએ. બાકી ગ્રસ્ત અવસ્થામાં પાપના ભાવ તો એવી ચર્યા જેની છે, દિનચર્યા. બરાબર, એ મુદ્દાનો પ્રશ્ન છે કે બધા જ્ઞાનીઓ ધર્માત્માઓ કહી ગયા કે તમારું સુખ તમારા આત્મામાં છે,
અને ત્યાં શોધો તો તમને મળે, બરાબર ને? એમ કે છે. પણ એની શોધ કેમ કરવી એવો પ્રશ્ન છે ને, કે અમારે જો સુખ અંદરમાં હોય તો પ્રાપ્ત કરવું છે, પણ કેવી રીતે શોધ કરવી? તો જ્ઞાનીઓ ફરમાવે છે કે તમારી પ્રણતિ, તમારો ઉપયોગ બહાર જાય છે ને, આમ બહાર જુઓ છો ને તમે, તમારો ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર નિરંતર બહાર જાય છે ને, આ છે ને આ છે ને આ છે ને જાણવામાં જાય છે ને જ્ઞાન ઉપયોગ બહાર. તો જાણતા તો આવડે છે, આત્માને જાણવાનું કામ તો આવડે છે, બરાબર ને? હવે પરમે જાણે છે, એ જ્ઞાન અંદરમાં વળીને આત્માને જાણે તો આત્માનો અનુભવ થાય. જાણવાનું, જાણતા તો આવડે છે ને તમને, આ ખાટો છે પદાર્થ, મીઠો છે, આ લાંબો છે ટૂંકો છે, સફેદ છે આ મકાન છે બંગલો, જાણવાનું કામ તો તમે કરો જ છો નિરંતર. જ્ઞાન વિનાનો આત્મા ન હોય, આત્મા જો જ્ઞાન વિનાનો હોય તો જડ થઈ જાય. હવે જે બહિર્મુખ પર પદાર્થને જાણવા જાય છે, એને બદલે એ ઇન્દ્રિય જ્ઞાનના વ્યાપારને રોકીને એ જ્ઞાનને અંદરમાં વાળે, પોતાના જેનું જ્ઞાન જ્યાંથી આવે છે. જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાન તો આત્મામાંથી આવે છે, જ્ઞાન જ્ઞેયમાંથી નથી આવતું. આ ભીત છે હામી, આ ભીતનું જ્ઞાન તમને થયું અત્યારે, તો એ જ્ઞાન ભીતમાંથી આવે છે કે જ્ઞાન આત્મામાંથી આવ્યું? તમને ભ્રાંતિ થઈ ગઈ છે કે લાલુભાઈની સામે હું જોઉં તો લાલુભાઈનું જ્ઞાન થાય, એ જ્ઞાન તમારા આત્મામાંથી આવ્યું છે. એ જ્યાંથી જ્ઞાન આવે છે એ જ્ઞાનને અંદરમાં જઈને પકડો તો એને સુખની પ્રાપ્તિ થાય. આવી વસ્તુ છે, થોડો અભ્યાસ માગે છે, સુખની વાત છે, વાત સાંભળવા મળે નહી. હા, પૂંજાભાઈ એને અરચંદભાઈ, ઠીક સારું. હું નાયરોબી ગયો તો 4-5 વર્ષ પહેલા,